أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وشفيع ذنوبنا وطبيب نفوسنا بالقاسم محمد صلى الله عليه وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين. اللهم صل على ولي أمرك القائم المؤمل والعدل المنتظر وحفه بملائكتك المقربين وأيده بروح القدس يا رب العالمين. واللعنة الدائمة على أعدائهم وغاصبي حقوقهم ومنكري فضائلهم من يومنا هذا إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله تعالى في كتابه المجيد، بسم الله الرحمن الرحيم: وما خلقت الجن والإنس إلا ليعبدون. صلاة. غيك لن تكرير ما ચોથા ઇમામના એ શરૂઆતના શબ્દો કે જેની અંદર ચોથા ઇમામ આપણા ઇમામ ઝૈનુલ આબિદીન અલયહી સલામ આપણા જે હુકૂક છે કે જે આપણા ઉપર હક અદા કરવાની વાજિબાત છે એને રજૂ કરે છે, એની અંદર સૌથી પ્રથમ સૌથી પહેલી વાત જો કરે છે એ કે છે فإن حق الله الأكبر عليك أن تعبده لا تشرك به شيئا. કે સૌથી મોટો વધારેમાં મોટો હક હોય ખુદાનો પરવરદિગારનો અમારા ઉપર એ છે કે એની ઇબાદત કરે અને એની ઇબાદતમાં કોઈ જાતનો શિર્ક ન કરે. એ ગઈકાલે આપણે જોયા કે ખરો ઇબાદત ખાલી મસ્જિદમાં નથી હોતું, કે ખાલી કોઈ ઇબાદત ખાનામાં નથી હોતું. ખરો ઇબાદત એ હોય છે કે પગલે પગલે ઇન્સાનની જિંદગીની અંદર, ઘરમાં હોય કે મસ્જિદમાં હોય, કામે હોય કે ક્લબમાં હોય, બધી જગ્યાએ ખુદાને યાદ કરવું એક ઇબાદત છે. અને ત્રણ ચીજ તફસીરમાં મળે છે, આ હદીસની તફસીરમાં ત્રણ ચીજ મળે છે કે એ ત્રણ ચીજને તમે અગર અપનાવશો તો ખુદાનો હક અદા કરવાની કોશિશ આપણે કરી શકશું, કોશિશ કરી શકશું. હું હંમેશા કહું છું કે ખુદાનો હક અદા આપણે કદી નહીં કરી શકીએ. એટલી બધી નિયમતો છે, એટલે બધા રહમ છે કે જે રીતે જોઈએ આપણે હક અદા કરી જ નહીં શકીએ. પરંતુ જે કોશિશ કરવાની છે આપણા ઉપર. અને બે ચીજ, પહેલા તો શુક્ર, કે પરવરદિગારનો શુક્ર કરે. શુક્ર એટલે કેવી રીતના? એક સુલતાન હતો, સુલતાન એટલે જે રાજા હતો, એક રાજા હતો, મુસલમાન હતો, પાકો મુસલમાન હતો. રાજા ચાલતા ચાલતા એક દરવીશ પાસે વટાય છે. દરવીશ આપણે ખબર છે, પીર હોય છે સૂફી લોકોનો. એ દરવીશ ખુદાની ઝિક્રમાં મશહૂલ હોય છે, જોઈ છે રાજા વટાય છે તો રાજાને સલામ કરે છે. તો રાજા સલામનો જવાબ નથી દેતો, એ જાય છે. જ્યારે આગળ વધે છે તો એ દરવીશ ઉભો થઈને કહે છે, રાજા મારે સલામ તારા ઉપર કરવું તો મુસ્તહબ છે, પણ તારે જવાબ દેવું વાજિબ છે. તો એટલે એકાએક ઉભો રહી જાય છે રાજા, પોતાના ઘોડા ઉપર હોય છે, ઉભો રહીને ફરીને કહે છે કે માફ કરજે, હું ઝિકરમાં, ખુદાની ઝિકરમાં એટલો મશગૂલ હતો કે તારી સલામનો હું સાંભળ્યો છે. તો દરવેશ ને કહે છે કે તને વાંધો ન હોય તો તને પૂછા કરું, તો એવો કયો ઝિકર પડે છે કે એટલો મશગૂલ હતો કે મારો સલામ ના સાંભળ્યો. એ કે હું ખુદાનો શુક્ર કરું છું. અચ્છા, ખુદાનો શુક્ર કરે છે, શું પડે છે? તો કે અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, બસ અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન પરવામાં એટલો મશગૂલ હતો કે તારો સલામ સાંભળ્યો જ નહીં. તો દરવેશ ને આરબીમાં કહે છે, મા અજહલક, કેવો ઘાંડો છો તું, કેવો કેવો જાહેર છો તું. તો એક ફેરે રાજા ગોરામાંથી ઉતરીને કહે છે કે હું ખુદાનો શુક્ર કરું છું ને તું મને કહે છે જાહેર છો તું. તો કે તું એમ ધારતો હોય કે તારા આ અલહમ્દ બોલવાથી તું ખુદાનો શુક્ર અદા કરે છે, તો ખુદાનો શુક્ર કઈ ચીજ છે તું સમજતો નથી. એટલે રાજા કે હવે તું મને શીખા કે ખુદાનો શુક્ર એટલે શું. એ કે તું રાજા છો, મતલબમાં તારે જ્યારે રાજ કરવું હોય ત્યારે અદાલતથી રાજ કર, એ ખુદાનો શુક્ર છે. તારી પાસે કોઈ સાઇલ માંગવા આવે તો તું એને રદ ન કર, એ ખુદાનો શુક્ર છે. તું એમ સમજે છે કે અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ કહેવાથી તું ખુદાનો શુક્ર અદા કરે છે. આપણે બધા અલ્હમ્દુલિલ્લાહ 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 કહેવાથી એમ ધારીએ છીએ કે ખુદાનો શુક્ર અદા કરીએ છીએ, અદા કરીએ છીએ. નહીં, ખુદાનો શુક્ર અદા કરવો હોય લઈન શકર તુમ લઝીદન્નકુમ. ખુદા કુરાન ની અંદર કહે છે, કતબ અલા નફસી, પોતા ઉપર વાજિબ કર્યું છે ખુદા, કતબ અલા નફસી લઈન શકર તુમ લઝીદન્નકુમ, તમે શુક્ર કરશો તો હું વધારે આપીશ તમે. હવે એ શુક્ર શું, અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ કરો? નહીં, કે જે નેમત ખુદા આપે છે એ નેમત નો સરખીતના ઉપયોગ કરો, કે ખુદા મને તાકાત આપે તો હું એ તાકાત એની રાહમાં સર્વ કરું, એની રાહમાં ખર્ચ કરું. કોઈકને તાકાત થી ખુદા આપે છે, કોઈકને ઇલ્મની નેમત મળે છે, કોઈકને પૈસાની નેમત મળે છે. જે જેવો માણસ ખુદાવંદ તઆલા એને નેમતો આપે છે, એને ઇમ્તિહાન વાસ્તે કે આ નેમતોનો તું કેવો ઉપયોગ કરીને મારો શુક્ર કરે છે. ઈ જ્યારે શુક્ર અદા કરે ખુદાની રાહમાં, ત્યારે પરવરદિગારનો વચન છે કુરાનની અંદર કે મારી નેમતો તું મારા વાસ્તે સરખીતના ખર્ચે છે, સરખીતના ઉપયોગ કરે છે, ઈ એનો શુક્ર છે, હું તને વધારે આપીશ. નબી મૂસા ખુદા સાથે વાતચીત કરતા હતા, મુનાજાત હતા, ત્યારે પરવરદિગાર નબી મૂસાને કહે છે કે એ મૂસા, આટલી બધી નેમતો આપ્યો છું તને, એનો આભાર કર, શુક્ર માં શુક્ર કર. તો નબી મૂસા જવાબ આપે છે, પરવરદિગાર અને કેવી રીતના તારો શુક્ર કરું, કે જ્યારે શુક્ર કરવાનો ઈરાદો તારા તરફથી હોય છે. જે માળે શુક્ર કરવાનો ઈરાદો હોય છે એ તારા તરફથી હોય છે. ખુદાવંદે તઆલા તરત જ નબી મૂસાને કહે છે, બસ એ સમજથી ખાલી તે મારો શુક્ર કહી દીધો છે, ખાલી સમજથી કે મને સ્વીકાર્યો છે. તું સમજે છે કે ભાઈ તારાથી જે નેકીઓ થાય છે એનો ઇલહામ તને હું આપું છું, તું એ સમજતા ખાલી તું મારો શુક્ર અદા કરી લીધો છે. ખુદાવંદે તઆલા ને કોઈ અલ્હમ્દુલિલ્લાહ એક એક્સપ્રેશન છે, એક મોઝબાનમાંથી નીકળે છે કે ભાઈ જે રીતે આપણે ખુશી થાય, આપણે રડે, આપણે ગુસ્સામાં આવે, જ્યારે પણ જેવા ઇમોશન્સ હોય એ ઇમોશન્સ ને આપ એક્સપ્રેસ કરવું હોય તો જબાનમાંથી કઈ ને કઈ તો નીકળશે. અલ્હમ્દુલિલ્લાહ એ જબાની શુક્ર છે, પરંતુ દિલની શુક્ર એ છે કે નેમતોનો સરખો ઉપયોગ કરો. આ શુક્ર છે, અને જે શુક્ર અદા કરશે انما یشکر لنفسه پتا سے ان اللہ غنی عن العالمین خداوند تعالی نے آپ کا کوئی شکر کی ضرور نہیں کرتا آج کافر ہو جے خدا نے مانتا نہیں تے اوپرانت خدا ای نعمت اے لوگوں نے آپ چھے ٹھیک ہے نہیں آپ نے ایم دھاری چھے અને આ વર્ષ ની અંદર ખાસ કરીને જેમ બધા ભણે છે ત્યારે એમ પૂછા કરે છે કે ભાઈ આ ખુદાની નિયમતો મુસલમાન થાવ કે ન થાવ કઈ ફેર પડે કઈ ફેર ન પડે તમે જો પૈસા જોવો તો આ બધા નોન મુસ્લિમ્સ પાસે જે ઇસ્લામ ને કઈ માનતા નથી એ લોકો પાસે તવંગરી જો તાકાત જો તમે સુપ્રીમસી જેને કહે છે એને જો તમે જે જે કહો હોશિયારી જો આજકાલના જમાનામાં જોશો તો બધા દુશ્મનો ને જ મળે છે બધા કાફીરો ને ખુદાએ નિયમત આપી છે તો મુસલમાન થવાનો ફાયદો શું છે આ સવાલો આપણે આજકાલ પૂછવામાં આવે છે જવાનો પૂછે છે કે ફાયદો શું છે મોટી ભૂલ એ થાય છે કે આપણે એમ સમજીએ છીએ કે આ બધી ચીજો નિયમતો છે ખુદાની આપણે ખબર નથી કે કઈ ચીજ આઝાબ છે ગલી ઘરે આઝાબ ખુદાને જયારે ઉતરે છે કોઈ પણ ત્યારે પૈસો વધારે આવે છે આપણે અગર એમ ધારતા હોય કે કોઈ પૈસા વાળો હોય એટલે એને ખુદાએ મીઠી નજરથી જોયું છે એ પહેલા મોટામાં મોટી ભૂલ છે આપણે કારણ કે કોઈકની તવંગરી કોઈકની પૈસાદારી એ જે બલા થઈને જે ઘરમાં એના ઘરે આવે છે એને આ દુનિયામાં નહીં ખબર પડે તો આખરતમાં જરૂર ખબર પડશે આપણું ક્રાઇટેરિયા જ ખોટું છે થેન્ક યુ આપણી મેન્ટાલિટી ચીજ ઊંધી છે આપણે ખાલી એમ જોશું કે જે એશો આરામ કરે છે જે સુખમાં રહે છે તો એ લોકો માશાઅલ્લાહ ખુદાની નિયમતોથી ભરપૂર છે મુસલમાન થવાથી ખુદાવંદ તઆલા કુરાનની અંદર પહેલી આયત સુરત અલ અંકબૂત ની બિસ્મિલ્લાહ રહમાન રહીમ અલિફ લામ મીમ અહસિબ અન્નાસ અન યુતરકુ અન યકુલુ આમન્ના વહુમ લા યુફતનૂન શું માણસો એમ ધારે છે કે એ લોકો કહેશે કે હા અમો ઈમાન લઈ આવ્યા છે તો ખુદા એ લોકોની પરીક્ષા નહીં લે હું આજે દાવો કરું કે પરવરદિગાર ઉપર ઈમાન લઈ આવ્યો છો તો પરવરદિગાર કહેશે ઠીક છે પરવરદિગાર મને કહેશે ઠીક છે તું તારી જબાન થી ઇકરાર કરે છે કે તું મારા પર ઈમાન લઈ આવ્યો છો હવે મારા ઉપર છે તારી આઝમાઈશ લેવું તારી પરીક્ષા લેવું કે તું કેટલા હદ સુધી ઈમાન લઈ આવ્યો છો અને પછી શરૂ થશે બલાઓ નાની સરખી બલાથી લઈને ધીરે 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 વધતી જશે એક હદ આવશે કે દિલમાં પોતે બંદો કહેશે કે પરવરદિગાર આનાથી વધારે હું હવે સહન નથી કરી શકતો ત્યારે ખુદા કહેશે કે તમારો લેવલ ઈમાનનો આટલો માટે નિયમતો કઈ ચીજની નામ છે કઈ ચીજને નિયમતો કહેવાય છે એ આપણે ખબર નથી નિયમતો કોઈ ચીજ નથી નિયમત એક એવી ચીજ છે કે જે ખુદાની બરકતથી આપણે મળે ચાહે બીમારી હોય કે ગરીબી હોય જે આમની નજરમાં તો એમ થશે કે ભાઈ આ બિચારો કેટલો દુઃખી છે પણ ખબર નથી કે એ એક નિયમત છે ખુદાની કે જે એની પાસે છે આજે તવંગરી અને પૈસો હોત તો કદાચ પૈસો એનો ઈમાનથી દૂર લઈ જતી એટલે જયારે શુકર કરવાનું હોય છે પરવરદિગારનો શુકર અદા કરવાનો હોય છે એટલે તો આપણે કહેવામાં આવે છે હર હાલમાં ખુદાનો શુકર કરવો શા માટે કારણ કે આપણે ખબર નથી એ હાલ જેમાં આપણે છીએ આપણે ભલે ને જેટલો દુઃખ પહોંચતો હોય જેટલી તકલીફ લાગતી હોય પરંતુ એ હાલ ખુદાને મંજૂર હોય તો મને મંજૂર છે ખુદા અગર રાજી હોય મને આ હાલત જોવામાં તો હું એ રાજી છું એના રાજી પપ્પા હું રાજી છું એને કહેવાય છે શુકર જે માણસ દુઃખની હાલતમાં તકલીફની હાલતમાં પછી જ્યારે શિકાયત કરે કે પરવરદિગારે મારે પરવરદિગારની મારા ઉપર મીઠી નજર નથી, અથવા તો પરવરદિગાર આ શું કઈ ભલા મારા ઉપર આવી છે, જ્યારે શિકાયત કરે ત્યારે પરવરદિગાર કહે છે કે આ બંદો એટલો નાશુકરાન છે કે એક ચીજને એક તરફથી જોઈ છે, હું એને એ જ ચીજને બીજી તરફથી જોઉં છું, મને ખબર એના વાસ્તે શું વધારે સારું છે. કેને ખબર પડે? ખુદાને ખબર કે મને? એટલે શુક્રનો ખાસ ઈ જે ઇબાદત અને શુક્ર જે છે, શુક્ર એટલે કે ભાઈ આપણા સંજોગો ન જોઈ, આ સંજોગો તો દુનિયાવી છે, ઘણી ચીજ વાસ્તે અમે કમઝોર છે, અમારા ઈમાન ઓછું છે, આ સંજોગો જેમાં રહે છે એ સંજોગોને સાઈડમાં મૂકીને ખુદાનો શુક્ર એટલે કે પરવરદિગાર તું અગર રાજી હોય મારે આ હાલત ની અંદર કે હું જે હાલતમાં છો, મને જેટલો દુઃખ પહોંચતું હોય, મને જેટલી તકલીફ થતું હોય, મને જેટલો સુખ હોય, મને જેટલી કોઈ જાતની તકલીફ ન હોય, પરવરદિગાર તું અગર આ હું જે હાલતમાં છો એના ઉપર તું રાજી હોય તો તારા રાજી પર રાજીપો પર હું રાજી. એને કહે છે શુક્ર. આ શુક્ર છે ખુદાનો હક અદા કરવો હોય તો ખાલી સમજવાની જરૂર છે, કોઈ લાંબી તસવીઓ કાઢવાની જરૂર નથી, કોઈ એવા અમલ કરવાની જરૂર નથી, બસ આ દિલની અંદર જે રીતના મારી જિંદગી ગુજરતી હોય, જેવી જાતી હોય, આપણા આલમ હાથ આપણા આસાસો આગળ વધે, બીમારી હોય ન હોય જે કઈ હોય, ખુદાનો હર હાલમાં શુક્ર કરવો એટલે કે કોઈ દિવસ શિકાયત ન કરવું, એના રાજી પો પર રાજી રહેવું. આને શુક્ર કહે છે. આગળ વધુ કે બીજી ચીજ હતી, ત્રણ ચીજો હતી, પહેલી તો શુક્ર, બીજી તવક્કુલ અને ત્રીજો ઇખલાસ. તવક્કુલ, અને ગઈકાલે આના ઉપર હું શરૂ કર્યો હતો કે તવક્કુલ શું કે છે, કે તવક્કુલ એ મતલબ નથી કે ભાઈ મૂકી જ દેવું, કઈ કામ ન કરો, બસ ખુદા પર ભરોસો કરું છું, નહીં થાય. અમારા હાઉસની અંદર અમારા ઉસ્તાદ અમે આ એક નાનો વાક્ય સમજાવવા વાસ્તે કે ભાઈ તવક્કુલ એટલે શું, તવક્કુલ એટલે કે આપણી કોશિશ ને ખુદાની રહેમત. અરબિક ની અંદર કહે છે મિનકલ હરક વમિન અલ્લાહ અલ બરકા. મિનકલ હરક એટલે તારા તરફથી હરકત હોય, વમિન અલ્લાહ અલ બરકા અને ખુદા પાસેથી બરકત હોય, એને તવક્કુલ કહે છે. તવક્કુલ એમ નહીં કે હાથ બાંધીને હું બેસું કે હવે આવશે. હાઉસાની અંદર અમે જયારે હતા ત્યારે અમારા ઉસ્તાદ એક કહાની કહેતા હતા, અમે કે ભાઈ આ કિસ્સો સાંભળો કે તમે ખબર પડે કે આ કહાની સાંભળીને કે ભાઈ કેવી રીતના તવક્કુલ એટલે શું, કે ખુદા વંદે તાલા બધાને દેવું છે, ખુદાને દેવું છે. બંદો કેટલી કોશિશ કરે છે, કેટલું માંગે છે એ પ્રમાણે ખુદા આપશે. ખાલી નહીં, બંદાની તાકાત કેટલી છે કે એ ચીજ એને અપનાવી શકશે, સમજી શકશે, એ પ્રમાણે ખુદા બંદાઓને આપે છે. પણ જ્યાં સુધી બંદાની કોશિશ નહીં હોય, જ્યાં સુધી બંદો કાંઈ નહીં કરે ત્યાં સુધી કાંઈ નહીં મળે, કાંઈ નહીં મળે. ખુદાના કાયદા કાનૂન મુજબ જ્યાં સુધી બંદાની કોશિશ ન હોય ત્યાં સુધી કાંઈ નહીં મળે. એ આ ઉસ્તાદ અમે કહાની કરતા હતા કે ભાઈ એક લેબનાન ની અંદર એક આલિમ હતા મોટા, એની પાસે એક માણસ આવ્યો અને કે પરવરદિગાર કુરાન ની અંદર કહે છે ઇન્નલ્લાહ યરઝુકુ મન યશાઉ બિગૈરી હિસાબ. બિગૈરી હિસાબ એટલે હિસાબ વગર નહીં, કુરાન ની અંદર બિગૈરી હિસાબ એટલે એવી જગ્યાએથી કે જે વિચારે નહીં કરી શકે, કે ખુદાવંદે તઆલા ઇન્સાનને બંદાવને રોજી પહોંચાડશે ગની ફેરે એવી જગ્યાએથી કે એ સપનો ખ્યાલ સપને ખ્યાલ નહીં હોય એને. એને કહે છે ગૈર હિસાબ. ગૈર હિસાબ એટલે નહીં કે હિસાબ વગર, એટલે હવે આજે લાખ મેલા બિગૈર હિસાબ, એટલે કે ઇન્સાન જયારે કોશિશ કરે છે ત્યારે એમ સમજો કે દુકાનમાં કારોબાર કરતો હોય છે, પરંતુ એને કેવો સોદો મળ્યો કે જે દુકાનના કારોબાર થી બારે હોય છે. પરવર્તિકાર કે છે કે હું તને એવે ઠેકાણે થી રોટી આપતી છે, તું વિચારી નહીં કર્યો, બિગૈર હિસાબ. તો આ બંદો આલિમ પાસે આવીને કહે છે કે આ ખુદાનો વચન છે કે એ રોજી પહોંચાડશે બધાને. આલિમ કે બરાબર છે, તો કે હું જો માઉન્ટનમાં જઈ, ઓલો કેબિન આવે છે, કેબિનમાં બેસીને બંધ કરી નાખું પોતાને, મારી પાસે ખુદા મને કઈ પણ કરીને રોજી પહોંચાડશે. આલિમ કે ને હું તને ગેરંટી આપું કે તું જ્યાં સુધી કઈ કોશિશ નહીં કરે ત્યાં સુધી તને કઈ નહીં મળે, નહીં મળે કઈ. પોતાના હાથેથી અગર જો કઈ મહેનત નહીં કરે તો નહીં મળે. આ માણસે થયું કે નહીં હું ટ્રાય કરું, ગયો રૂરલ એરિયામાં જ્યાં કોઈ હતું નહીં, એક કેબિનમાં પોતાને લોક કરી ને બેઠો. એ કે તો ખરો આવશે, મારી રોજી ખુદાએ વચન આપ્યું છે કે બંદાને રોજી દેનાર એ છે, આવશે ખરા. એક દિવસ, બે દિવસ, કઈ નહીં, ત્રીજા દિવસે જોઈશું તો દૂરથી ઓલો શેફર્ડ હોય ને, શીપ ને ગોટ્સ લઈને આવતો હોય બકરા ઘેટા ને, દૂરથી આવે ને એના દિલમાંથી હા મારી વાત સાચી હતી, પરવરદિગાર મારો રોજીનો ઇંતજામ કર્યો છે, આવે છે. ઓલો બકરા ઘેટા લઈને આવતા આવતા એને ખબર શું કે અંદર કોઈ છે ભૂખ્યો, એટલે વટાઈ ગયો ઘર ને પસાર થઈ ગયો, એટલે આનાથી રહેવાનું નહીં. ત્રીજા દિવસની ભૂખ એટલે રાર પહેરો, ચીખ મોઢામાંથી ચીખ નીકળ્યો, ચીસ નીકળ્યો, ઓલો સાંભળ્યો રાહિલ ગનમજી કે છે ને, સાંભળ્યો આવ્યો પાછો કે ભાઈ આમાં કોઈ રહે છે, તો જોઈ છે કે એક ત્રણ દિવસ નો ભૂખ્યો માણસ તરસ્યો, એટલે તરત જ દૂધ લેવીને દૂધ આપે છે, એને દૂધ પીધો, પેટ ભરાઈ ગયું, ખાધો સરખી રીતના. બસ આ માણસ આવ્યો આલિમ પાસે કે હું તમને કીધો તો કે ખુદા વંદે તાલા મારો બંદોબસ્ત કરશે, ન હું બોલાયો તો, ન હું ઓર્ડર કર્યો તો, કઈ નહીં, આ તો આવ્યો વટાનો, મને આવીને દઈ ગયો, દૂધ દીધો, ખાવાનું દીધો, બધું ખાધું. એટલે આલિમ ને કે તું ફરીથી દોરાવ, આખો વાક્યો દોરાવ સંકેત, ના મને ખબર પડે શું થયું. આખો વાક્ય જયારે સાંભળે ત્યારે આલિમીને કે એક સવાલ ખાલી, તું અગર મોઢામાંથી ચીસ ના પહેરો તો લે વટાઈ ગયો. આ તો ખુદાની રહેમત છે કે એક ચીસ થી તને આ ખાવાનું લીધો છે. તવક્કુલ નું નામ ઈ છે કે આપણે આપણી કોશિશ કરીએ અને પછી જોઈએ કે ખુદા પાસે કેટલી રહેમત છે. દેવ છે ખુદાને, પરંતુ આપણે તવક્કલ કરવા તૈયાર નથી. તમે કહો છે જેમ આપણી બધાની હોશિયારી વધતી જાય છે એમ દિલની અંદર એ અહેસાસ થાય છે કે આપણે બધું કંટ્રોલ કરે છે. આ એક વાક્યાંત તમે જો બે ઘડી વિચાર કરશો તમે ખબર પડશે કે હું શું કહેવા માંગુ છું. ભાઈ કે આપણી જેમ હોશિયારી વધતી જાય છે આપણા દિલની અંદર એમ ઓલો અહેસાસ થાય છે કે આપણી હોશિયારીથી આ બધું કરીએ છીએ. એટલે ક્યાંય જવું હોય તો પ્લાન કરશો, શું પ્લાન કરશો, સરખી રીતના પ્લાન કરશો, ઓર્ગેનાઇઝ્ડ છે. કોઈ અમારા જેવું ઓર્ગેનાઇઝ્ડ નથી, વેલ ઓર્ગેનાઇઝ્ડ કોમ્યુનિટી. જ્યાં જશો તમે એ જ વખાણ મળશે. તમે કોઈ પણ ગામમાં જાઓ તો ખોજા બેસ્ટ ઓર્ગેનાઇઝ કોમ્યુનિટી, ખુદાનો શુકર છે. ને ઓર્ગેનાઇઝેશન ઇઝ પાર્ટ ઓફ ધ બ્લેસિંગ, નેમત છે ખુદા. ઈ ઓર્ગેનાઇઝેશન ની અંદર આપણે ઓર્ગેનાઇઝ પ્લાન કરશું, બધું કરશું, એક ચીજ ભૂલી જાય છે, ખુદા ઉપર તવક્કલ ભૂલી જાય છે. પયગંબર હદીસમાં કહે છે કે જ્યારે ખુદા ઉપર તવક્કલ કરવાની જરૂર હોય ને ત્યારે બંદો અગર બીજા બંદાઓ પર ભરોસો કરીને કામ કરાવે તો પછી ખુદા વંદે તઆલા એના મલાઈકાઓને કહેશે કે આ બંદો આના ભરોસે કામ કર્યો છે તો હું એના જ ભરોસે ને સોંપું છું. આપણે દુઆમાં પડે છે, અલ્લાહુમ્મ લા તખિલની ઇલ્લા ઇલા નફસિક, તું મારે કોઈના ભરોસે ન સમજે સિવાય તારા ઉપર, કોઈના ભરોસે નહીં સમજે. હું જાઉં ડોક્ટર પાસે, ડોક્ટર ને ગોતું કયો હોશિયાર ડોક્ટર છે, બધું બરાબર, એ મારી ફરજ થઈ છે. પણ હું જયારે ડોક્ટર પાસે જાઉં અને ડોક્ટર મને કહે ફલાની બીમારી છે તને અને આ દવા ખાવાની છે, હું ડોક્ટર ના ભરોસે અગર જો ખાતો હોઉં તો પછી ડોક્ટર ના ભરોસે કામ લઉં છું નહીં, હું ડોક્ટર પાસેથી દવા લઈને પછી દુઆ કરું, પરવરદિગાર હું દવા કરું છું, હવે દુઆ કરું છું તારા ઉપર, તારી પાસે કરું છું. એને કી તવક્કુલ, તવક્કુલ એ ચીજ નું નામ નથી કે ડોક્ટર પાસે ના જાય ને બીમારીમાં જ રહે, નહીં, તવક્કુલ નું નામ એ છે કે ડોક્ટર પાસે જાય, બીમારીને ઈલાજ માંગે, પરંતુ ડોક્ટર ના ભરોસે ના રહે, ખુદા ના ભરોસે રહે કે પરવરદિગાર હું દવા કરું છું પરંતુ હવે આ બીમારીમાંથી તું જ મને બચાવી શકે છે. એને કહે છે તવક્કુલ. અને જયારે તવક્કુલ આસ્તે આસ્તે ઇન્સાન પોતાની જિંદગીમાં જેમ ખુદા પર, ખુદાને વધારે ઇક્વેશનમાં લ્યાવે, એમ તમે જોશો આ ભરોસો વધશે. અને ખુદા ઉપર જયારે ભરોસો વધશે, આ તો હું તમને અનુભવની વાત કરું કે જયારે ગ્રુપ્સ લઈએ છીએ અમે હજ કે ઝિયારત, હજ કરો જયારે દર વર્ષે લઈ જાઓ, જે પૂછા કરો, જેને પૂછા કરો, તમે લઈ જતા હોય હાજી, એ તમને એક ચીજ કહેશે કે ભાઈ અમે હાજીઓને લઈ જાય છે પણ અમારા કંટ્રોલમાં નથી હોતું, જેના મહેમાન છે એ ધ્યાન રાખે છે. અને એ ભરોસાથી ખુદા ઉપર તવક્કુલ કરીને જયારે કામ થાય છે ત્યારે કેટલું સ્મૂથલી બધું જાય છે, એ ખાલી જે નિવે કરવાનું હોય છે ને પૂછા કરવા, ભરોસો કરીને કામ કરો. હા, બધી પ્લાન હોય, ઓર્ગેનાઇઝડ હોય, મકાન લેવાઈ ગયા હોય, પ્લાન થઈ ગયા હોય, માણસોને રખાઈ ગયા હોય, કામે બધું થઈ ગયું હોય, પરંતુ એની સાથે જો ખુદા ઉપર ભરોસો ના હોય તો ક્યાં કઈ ચીજ આંચ આવે, બગડી જાય, ઉભી રહી જાય, એ આપણે ખબર નથી, ખાલી ખુદાને ખબર છે. બસ છેલ્લી ચીજ, મને ખબર છે ટાઈમની જરાક મારામારી છે, પરંતુ છેલ્લી ચીજ આજે પતાવું નહીં, આ પતશે જ નહીં. ઇખલાસ જેને કહે છે કે ખુદાને યાદ કરે તો ખાલી ખુદાને, બીજા કોઈ નહીં. એનો દાખલો હું સિમ્પલ આપું. અમે નાના હતા ત્યારે, તમે કહો છો આ બધી સમજ જેમ મોટા થાય ત્યારે આવે, અમે નાના હતા ત્યારે એક્ઝામ, ઓલો ઓ લેવલ્સ ને ફોર્મ ફોર જે કહેતા હતા એની એક્ઝામ આવે તો એક્ઝામ અઠવાડિયા પહેલા આપણે મસ્જિદે જશું, શું કરશું કે દુઆ કુમેલ પડું છે, શા માટે ચરાક એક્ઝામમાં પાસ થવું, આ દિલની વાત કરશું કે દિલની અંદર કોઈ એવી રીતના એલાન નહીં કરે. પણ તમે જોશો એક્ઝામનો ટાઈમ આવે કે કોઈ આફત આવે કે કોઈ બલા આવે ત્યારે મસ્જિદમાં માણસોનું આવું જવું વધી જાય છે. આ ઇન્સાનની ફિત્રત છે, ખુદા કુરાનમાં કહે છે. શા માટે કહીએ? ખુદા પાસે માંગવું છે. જેટલી દુઆઓ પડાય છે, જેટલી ઝિયારતો કઢાય છે, જેટલી તસ્બીઓ કઢાય છે, આ બધી પોતાની જે બલા છે એને લાગતું કઈ નથી. હા, તમને ખબર છે દુઆ પડાશે તો ઇસ્તિગફાર ની પડાશે, કુરાનની આયત પડાશે તો જન્નત કે જહન્નમ ની પડાશે. ભાઈ, જે આફત છે એના માંગવા વાસ્તે નથી, ઝિયારત પડાશે તો ઝિયારત આશુરા છે કે જે ઇમામ હુસેન અલી ઇસ્લામ ની સલામ છે, એ બધું બરાબર છે. પણ જે મારી બલા છે, જે મારી તકલીફ છે એનો જિક્ર નથી કે છે, કે એ તો મારી પ્રાઇવેટ દુઆમાં છે ને, તો ઓલું બધું હું જે ઇસ્તિગફાર ની દુઆ છે એ પરું છું, મારા દિલમાં એ અરમાન છે કે મારી આ તકલીફ છે એ દૂર થઈ જાય, ક્યામતના દિવસે પરવરદિગાર પાસે જઈશ, પરવરદિગાર મારા આટલા બધા ગુનાઓ, હું તો આટલી બધી દુઆ એકુમેર પડ્યો તો એક તો માફ કર. એટલે પરવરદિગાર કહેશે તું દુઆએ કમેલ પડતો તો, માંગતો તો ઇસ્તિગફાર, દિલમાં અરમાન હતો તારી તકલીફ દૂર થાય, તારી તકલીફ દૂર થઈ ગઈ, હવે ઇસ્તિગફાર જાણો આપો. ઇન્નમલ અઅમાલુ બિનિયાત,
જે ચીજ વાસ્તે તમે કરો છો એ ચીજ જ મળશે તમે. પરવરદિગાર વાસ્તે કરશું તો પરવરદિગાર પાસે માંગી શકશું, નહીતર તો કયામતના દિવસે અને મોટામાં મોટો શોક આપણે જે મળવાનું છે. હું આપણે કહું છું કારણ કે હું એમાં સામેલ છું, કોઈ કોઈ ફરિશ્તો નથી. મોટામાં મોટો શોક આપણે જે મળવાનું છે એ કયામતના દિવસે, ભાઈ હું આ નેકી કર્યો તો દેખાતું નથી, કે ક્યાંથી દેખાય? પૈગંબરની એક હદીસની અંદર છે કે કયામતના દિવસે માણસ બંધ ઉભો રહીને જયારે ખુદાની સામે હિસાબ વાસ્તે ઉભો રહેશે ત્યારે પરવરદિગાર એને કહેશે કે હું તને ઇલ્મ આપ્યો તો તું શું કર્યો ઇલ્મથી? તો કે ઇલ્મથી હું માણસને શિખામણ આપતો હતો, શીખાયડો, એ લોકોને હિદાયત આપ્યો. તો અલ્લાહ એને કહેશે કદબ, ખોટું બોલે છે, અને મલાઈકા કહેશે કદબ, તું ખોટું બોલે છે. ચોકી જશે, ભાઈ શું થયું? કે આ નહીં, ઇલમથી તું માણસો સાથે આર્ગ્યુ કરતો કે જેથી માણસો તને કે તું આ કેટલો હોશિયાર છે. માણસો બોલ્યા, તને જે ખપતું તું મળી ગયું. ઇખલાસ નું નામ ઈ છે કે જે ખાલી પરવરદિગાર વસ્તુ થાય, બસ ખુલુસ નો દર્શ અગર હાસિલ કરવું હોય તો ચાલો કરવાના. કે કરબલાની અંદર ઇમામ જયારે કરબલા જઈ રહ્યા હતા, કુફાના રસ્તામાં, મક્કાથી કુફાના રસ્તામાં, રસ્તાની અંદર સામેથી જોઈ છે તો એક કારાવાન આવે છે ઊંટનો, કે જે વેપારીનો કોઈ કારાવાન લાગતું હતું. તો ઇમામ એના સહાબીને મોકલાવે છે કે પૂછ્યા તો કોણ છે? તો પાછા આવીને ઇમામને કહેવામાં આવે છે કે આ ઝુહૈર ઇબ્ન અલ-કૈન છે. ઝુહૈર ઇબ્ન અલ-કૈન નું નામ સાંભળી ઇમામ હઝરત અબ્બાસ ને કહે છે ચાલ મારી સાથે ઝુહૈર ઇબ્ન અલ-કૈન પાસે. ઝુહૈર ઇબ્ન અલ-કૈન પાસે જયારે જાય છે તો એક ફેરે હેપતાઈ જાય છે, ઝુહૈર કે આજે મૌલા મારી પાસે આવે છે. ઝુહૈર કઈ એવો મોટો ઓલો ન હતો કે અહલબૈત નો મુહિબ હતો, એહતરામ હતો અને સખત હતું, મોહબ્બત હતી અહલબૈત ની, પણ સમજતો હતો કે અહલબૈત ની શું ફઝીલત છે. જયારે ઇમામ ને જોયો ત્યારે ગભરાઈ ગયો કે મોલા તમે મારી પાસે આવ્યા, ખેર છે? ત્યારે ઇમામ હુસૈન અલી ઇસ્લામ એને કહે છે કે ઝુહૈર તું તને ખબર છે હું કોણ છું? તો કે હા, મારો મકામ સમજે છે? તો કે ખરી રીતના સમજુ છું. ત્યારે ઇમામ હુસૈન એને કહે છે કે મારા ઉપર આ વીતી વળે છે, હું તને કહું છું તું ચાલ મારી સાથે, મારી નુસરત કર. બસ એટલું બોલો. ઝુહૈર ઇબ્ન અલ-કૈન જેટલું માલ હતું એની પાસે એના ગુલામોને આપી દે છે, એની ઘરવાળીને કહે છે તને હું ફ્રી કરી દઉં છું, જા તારા ઘરે પાછી. અને ઇમામ ઝુહૈર ઇબ્ન અલ-કૈન આવીને મૌલા પાસે આવે છે કે બસ હવે હું અહીંયાથી લઈને મોત સુધી તમારો સાથ નહીં મૂકું. રિવાયતમાં છે કે ઝુહૈર ઇબ્ન અલ-કૈન આશુરના દિવસે ઉભા રહી અને ખુતબા આપે છે કે એ કાફરો, તમે પોતાને મુસલમાન બોલાવવાની શરમ નથી આવતી? કે જે મુસલમાન, જે પૈગંબરનો કલમો પરો છો એના નવાસા ઉપર આ જુલમ કરવા નીકળ્યા છો તમે? ત્યારે કોઈ બંદાએ ઉભો થઈને ઝુહૈરને ગારો આપીને કહે છે બંધ કર તારા આ નસીહતો. તો ઝુહૈર કહે છે જો મારા તારામાં એક ફરક છે કે હું કોઈ કાગળ નો તો લખો ઇમામને બોલાવવા વાસ્તે, તમે તો બધા એને બોલાવીને આ જુલમ કરવા નીકળ્યા છો. એટલે હદ સુધી જુલમ હતો. બસ આશુરના દિવસે એક સહાબી પછી બીજા સહાબી, રિવાયતમાં છે કે જયારે ઝોહરનો ટાઈમ થાય છે, ઇમામ હુસૈન ઝોહરની નમાઝ પઢાવે છે ત્યારે ઝુહૈર ઇબ્ન અલ-કૈન અને સઈદ અલ-હનફી આગળ ઉભા રહીએ છીએ. ઇમામ અલકોને કહે છે તમે આગળ ઉભા રહ્યો, અમે બધા પાછળથી નમાઝ પઢશું. જેટલા બાકી હતા કંઈક એવા સહાબીઓ તો શહીદ થઈ ગયા હતા. ઇમામ હુસૈન નમાઝ જયારે ખતમ કરે છે ત્યારે સઈદ અલ-હનફી બસ એક ફેરે પડી જાય છે. ઇમામ આગળ જઈ એનું સર ઉપાડી એના ખોળામાં રાખે છે, આંખ ખોલી મૌલાને પૂછા કરે છે, યબ્ન રસૂલલ્લાહ, શું હું તમારો હક અદા કર્યો આ કરીને? ઇમામ એને જોઈને કહે છે, યા સઈદ, જન્નતના દરવાજા તારા વાસ્તે ખુલ્લા છે હવે. બસ અજરકુમાલલ્લાહ, એટલા બધા સહાબીઓ શહીદ થાય છે. એક વહાબ કરીના સહાબી હોય છે કે જે નવો શાદી સુધા યંગ છોકરો હોય છે, એની મા સાથે કરબલા પાસે પસાર થતો હોય છે, જયારે તમાશો જોય છે, પૂછવા આવે છે, તો એને કહેવામાં આવે છે કે યઝીદ નું લશ્કર પયગંબરના નવાસા સામે લડાઈ કરે છે. વહાબ પોતાની મા ને પૂછા કરે છે, એની મા કહે છે, બસ અહીંયાથી આગળ જવાનું નથી, મારો દૂધ તને નહીં બક્ષી આપું અગર પયગંબરના નવાસાની નુસરત વાસ્તે તું નહીં જાય. આવે છે ઇમામ પાસે, યબ્ન રસૂલલ્લાહ, તમારી મદદ કરવા આવ્યો છો. ઇમામ એને જોઈને કહે છે, વહાબ, તું તો નવો શાદીશુદા છો, જા તારી ઘરવાળી વાસ્તે હું સાથે હું તને માફ કરું છું. વાહબ કહે છે, નહીં મોલા, મારી માએ મને આ કીધું છે, હવે હું અહીંયાથી નહીં હટું, તમારા ઉપર જાન કુરબાન કરીશ. રિવાયતમાં છે, વાહબ જાય છે મેદાનમાં, લડાઈ કરે છે, એટલી બહાદુરીથી જંગ કરે છે, છેવટે એ શહીદ થાય છે. જયારે દુશ્મન વાહબનું ગરદન કાપે છે, તો વાહબનું ગરદન મેદાનથી એવી જગાએ પહોંચે છે, એની માના પગ પાસે આવે છે. ખુદા, આવો મંજર કોઈ માને ન દેખા રે. વહાબનો સર ઉપાડી, પરવરદિગાર, તારો લાખ શુકર છે, મારી કુરબાની કબૂલ કરી. અને ત્યાર પછી સરને પાછું મેદાનમાં ફેંકે છે, જે ખુદાની રાહમાં દીધા છે પાછા લેતા
નથી. લાનતુલ્લાહ અલા કૌમિ ઝાલિમીન سيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون ما تنسى
يا حسين يا حسين فهل مني وأنا من الحسين حسين مني وأنا من الحسين حسین منی وانا من الحسین حسین منی وانا من الحسین حسین حسین منی وانا من الحسین حسین منی وانا من الحسین آگے نبی کو آج یہ کس کی نظر لگی کملائی کربلا میں ہر ایک پھول ہر کلی آگے نبی کی جان لگا پایا ستم کا تیر اصغر کا خون چہرے پر ملتے رہے حسین منی والا من الحسین حسین منی والا من الحسین مگر نکی ظلم و ستم کے داشت میں صابر رہے حسین حسین منی والا من الحسین
حسین منی والا من الحسین
عاجز خدا گواہ ہے قتل میں کی جا حسین وہ خود سرا Thank you.